શોકનિવૃત્તિ. આમ આગળ બતાવ્યા પ્રમાણે સ્વધર્મની બાબતમાં સર્વ પ્રકારે મૂઢ બની ગયેલા મહાન શોક સાગરમાં ડૂબેલા અર્જુનનો ઉદ્ધાર આત્મજ્ઞાન સિવાય બીજી કોઈ રીતે થાય તેમ નથી એ જોઈને અર્જુનનો ઉદ્ધાર કરવાની ઈચ્છાવાળા ભગવાન વાસુદેવ આત્મજ્ઞાનનો ઉપદેશ કરવાની ઈચ્છાથી ઉપરનો શ્લોક બોલ્યા. ભગવાન ગીતામાં પારમાર્થિક અને વ્યવહારિક બંને પ્રકારની સમસ્યાઓના ઉકેલનો ઉપદેશ કરશે, પરંતુ અત્યારે અર્જુન શોકગ્રસ્ત છે. જ્યાં સુધી મનમાંથી શોક કે વિષાદ દૂર ન થાય ત્યાં સુધી મનુષ્યનું મન ઉપદેશ ગ્રહણ કરવાની યોગ્યતા ધરાવતું હોતું નથી. ઉપદેશ ગ્રહણ કરવા માટે યોગ્ય માનસિક સ્થિતિ જરૂરી હોય છે. આપણે પ્રસન્ન હોઈએ ત્યારે ગુરુજી ઉપદેશ કરે કે તું આનંદ સ્વરૂપ છે તો આપણે ઉપદેશનો સ્વીકાર કરી શકીએ, પરંતુ દુનિયાભરનું બધું દુઃખ આપણા પર આવી પડ્યું હોય અને જેવો વિષાદ જન્મે એવા વિષાદથી છવાયેલા હૃદય સાથે એ ઉપદેશ સાંભળીએ ત્યાર પછી આપણે એ ઉપદેશનો સ્વીકાર કરી શકતા હોતા નથી. આથી શ્રોતાને વિષાદ મુક્ત કરવો એ સૌથી પહેલી જરૂરિયાત હોય છે. સંસારરૂપી દાવાનળથી સંતપ્ત થયેલો શિષ્ય મહાત્મા પાસે જઈને નિવેદન કરે છે કે હે કરુણાસાગર, હું તો સંસારરૂપી દાવાનળમાં બરી રહ્યો છું. હું અત્યંત ભયભીત છું. અન્ય કોઈ ઉપાય કે શરણ મને આ બર તરામાંથી મુક્ત થવા માટે જણાતું નથી. આથી હું આપના શરણે આવ્યો છું, આપ મારો ઉદ્ધાર કરો. આ રીતે નિવેદન કરતો શિષ્ય શરણે આવે ત્યારે તેને તરત જ ઉપદેશ કરવાનો આરંભ કરવાને બદલે મહાત્માએ પહેલાં તો આશ્વાસન આપીને તેને ભયમાંથી મુક્ત કરવો જોઈએ. તેને કહેવું જોઈએ કે ભયનું કોઈ કારણ નથી, સંસાર તરવો તો જરાય અઘરો નથી. કેટલાય મુમુક્ષુઓ તેને જે માર્ગથી તરી ગયા છે તે જ માર્ગ હું તને બતાવીશ અને તેના દ્વારા તું પણ સંસારને પાર પહોંચી જઈશ. આમ વિષાદ શોક અને ભયથી ગ્રસ્ત શિષ્યને સૌથી પહેલાં તો મહાત્મા આશ્વાસન આપે, અભય પ્રદાન કરે એવી પ્રથા છે. તે રીતે અહીં પણ અર્જુનને આશ્વાસન આપતા ભગવાન ઉપદેશના આરંભમાં જ કહે છે કે અર્જુન, શોક કરવા યોગ્ય તો આ જગતમાં કશું છે જ નહીં. કોને માટે શોક કરે છે? અર્જુનના શોકનું તત્કાલીન કારણ હતું મૃત્યુ. સ્વજનોના મૃત્યુની સંભાવનાથી અર્જુનના મનમાં વિષાદ છવાઈ ગયો છે. આથી ઉપદેશના આરંભમાં જ ભગવાન મૃત્યુનું રહસ્ય સમજાવે છે. સામાન્ય રીતે મનુષ્ય નાના મોટા અનેક કારણોથી શોક કરતો હોય છે, પણ મૃત્યુ એ બધામાં શોકનું સૌથી મોટું કારણ ગણાય છે. આથી ભગવાન મૃત્યુની ઘટના અને તે દ્વારા જીવનનું સ્વરૂપ પણ સમજાવે છે. આ પદ્ધતિને પ્રથમ મલન્યાય કહે છે. મલ્લ કુસ્તીની સ્પર્ધામાં જીતીને જે મલ પ્રથમ ક્રમે આવ્યો છે તેને આપણે હરાવી શકીએ તો બીજા કોઈને હરાવવાની જરૂર રહે નહીં. તે રીતે શોકના મુખ્ય કારણરૂપ મૃત્યુની ઘટનાનું સ્વરૂપ સમજીને એના વિશેના શોકમાંથી મુક્ત થઈ જવાય તો પછી જીવનમાં બીજા કશાનો શોક રહે નહીં. આથી ભગવાન અર્જુનને કહે છે કે જેમના મૃત્યુની સંભાવનાના નિમિત્તે તું શોક કરે છે તે કોઈ શોક કરવા યોગ્ય નથી, એમના વિશે શોક કરવાનું કોઈ કારણ નથી. ભગવાનના ઉપદેશનું આ પ્રથમ વાક્ય માત્ર અર્જુનને માટે જ નથી, માનવ માત્રને ઉદ્દેશીને તે કહેવાયું છે. જીવનમાં શોક કરવાનું કોઈ કારણ નથી, છતાં અર્જુન શોક કરી રહ્યો છે, અને વાતો મોટો પંડિત હોય તે રીતે કરી રહ્યો છે. એક બાજુ ડાપણભરી વાતો કરવી અને બીજી બાજુ શોક કરવો, આ બંને પરસ્પર વિરુદ્ધ વસ્તુ અર્જુનમાં એક સાથે દેખાઈ રહી છે. એનાથી સ્પષ્ટ થાય છે કે અર્જુન મોહિત થઈ ગયો છે. ભગવાન કહે છે કે અત્યારે તું મૂઢ થઈ ગયો છે. ગતાસુન ગતાશુંશ્ચ નાનું શોચંતિ પંડિતા. પંડિત કોને કહેવાય તેની વ્યાખ્યા ભગવાન અહીં અને ગીતામાં અન્યત્ર પણ આપે છે. પંડા શબ્દને અર્થ થાય છે બુદ્ધિ. ગીતાના સંદર્ભમાં પંડા એટલે આત્મજ્ઞાન. આવી પંડા જે ધરાવે છે તેને પંડિત કહેવામાં આવે છે. બૃહદારણ્યક ઉપનિષદમાં પંડિત શબ્દનો પ્રયોગ આ અર્થમાં જ થયો છે. આત્મજ્ઞાન ધરાવનારા આવા પંડિતોને ક્યારેય શોક જન્મતો નથી. આ પ્રમાણે ભગવાને પાંડિત્યનું જ્ઞાન ફર કહ્યું. વાસ્તવિક અર્થમાં જ્ઞાન એને જ કહેવાય જે સર્વ શોકને દૂર કરે. શોક એ જ આપણા જીવનની સમસ્યા છે. દુઃખી થવું, અપમાનિત થવું, તિરસ્કૃત થવું, આવી જે ભિન્ન ભિન્ન લાગણીઓ થાય છે તે બધા ભયનો સમાવેશ શોકમાં થઈ જાય છે. આવા શોકથી પંડિત મુક્ત હોય છે. શારીરિક સ્તરે થતું દુઃખ કે પીડા એક વસ્તુ છે, પણ તેમાંથી માનસિક સ્તરે જન્મતો શોક એ બીજી વસ્તુ છે. શારીરિક પીડા અને માનસિક શોક આ બે વચ્ચેનો ભેદ આપણે સમજવો જોઈએ. આપણા શરીરને ઈજા થાય કે કોઈ વ્યાધિ લાગુ પડે તો આપણને પીડા થાય, પરંતુ એ પીડાને વ્યાધિને કારણે મનમાં આઘાત કે ભય જન્મે તે શોકને જન્મ આપનાર બને છે. વિચાર કરવાની આપણી અયોગ્ય પદ્ધતિમાંથી, આપણી વિકૃત દ્રષ્ટિમાંથી, જીવન પ્રત્યેના ભ્રમિત દ્રષ્ટિબિંદુમાંથી શોક જન્મતો હોય છે. જ્યારે પીડા જન્મે છે જીવનમાં ઘટતી ઘટનાઓમાંથી, આ દ્રષ્ટિએ જોતા મૃત્યુ પીડાનું કે દુઃખનું કારણ બની શકે ખરું, પરંતુ તે શોકનું કારણ ન બનવું જોઈએ. વસ્તુના કે ઘટનાના સ્વભાવને બરોબર ન સમજવાથી શોક જન્મતો હોય છે. શરીરના સ્તરે પીડા થાય અને મનમાં પણ દુઃખ થઈ શકે. જ્ઞાની પુરુષોને પણ શારીરિક પીડા થતી હોય છે, કારણ કે પીડા શરીરનો ધર્મ છે. અન્યનું દુઃખ જોઈને જ્ઞાની પુરુષનું હૃદય પીગળી જાય, તેથી મનમાં દુઃખ થાય એવું પણ બને. આ જે દુઃખ છે તે જીવનની ઘટના છે, પરંતુ શોક બીજાને માટે નહીં પોતાને માટે થતો હોય ત્યારે તેમાં કોઈને કોઈ ભ્રમ કે કલ્પના રહેલી હોય છે. કોઈ ઘટના બની હોય, તેનું યોગ્ય મૂલ્યાંકન ન થયું હોય, તેનું વિકૃત અર્થઘટન થયું હોય, તેના એક જ પાસાને જોવામાં આવ્યું હોય ત્યારે શોક જન્મતો હોય છે. આપણને કોઈ કાંઈ કહે અને આપણી લાગણી દુબાય એને શોક કહેવાય. આપણાથી કાંઈ ભૂલ થઈ જાય અને તેનાથી આપણા મનમાં અપરાધની ભાવના જન્મે એને શોક કહેવાય. આવો શોક સતત આપણા મનમાં જન્મ્યા કરતો હોય છે. શરીરના સ્તરે ગવાવાથી પીડા જન્મે છે, પણ મનના સ્તરે ઘા પડવામાંથી શોક જન્મતો હોય છે, ભૂખ, તરસ, વ્યાધિ વગેરે શારીરિક પીડાઓ છે, પણ અપમાનિત થયાની, ગવાયાની, અપરાધી હોવાની લાગણી જન્મે એ માનસિક પીડા છે, માનસિક સંતાપ છે. આ માનસિક સંતાપનું નામ સંસાર છે. કોઈ એક ખેલાડી રમતના મેદાનમાં રમવા કૂદવામાં પરસેવે રેબઝેબ થઈ જાય છે, દોડી દોડીને થાકી જાય છે, છતાં એને એમાં દુઃખ તો નથી જ થતું, ઉપરથી આનંદ આવે છે. આ બતાવે છે કે શરીરની પીડા હંમેશા મનમાં સંતાપ જન્માવે જ એવો નિયમ નથી. કેટલા બધા સાધુઓ અને સાધકો દિવસો સુધી ઉપવાસ કરે છે, ગરમી ઠંડી સહન કરે છે, બાળકને જન્મ આપવામાં માતા પણ ઘણું કષ્ટ સહન કરે છે, પણ તેનાથી એ લોકોના મનમાં સંતાપ જન્મતો નથી. ખરેખર તો પોતે કંઈ સિદ્ધ કરી શક્યા તેનો તેમને આનંદ હોય છે. મનની પ્રસન્નતા ગુમાવી બેસવી, શોકથી પ્રભાવિત થઈ જવું એ માનસિક ઘટના છે, જે જીવનને યોગ્ય રીતે ન સમજવાને કારણે જન્મે છે. ભગવદ્ ગીતા આ માનસિક સંતાપરૂપી સમસ્યાનો ઉકેલ બતાવે છે. જીવનને યોગ્ય રીતે જે સમજે છે તેમને ક્યારેય શોક જન્મતો નથી. જેમના પ્રાણ ચાલ્યા ગયા છે, જે મૃત્યુ પામ્યા છે, તેમને માટે પણ તેમને શોક જન્મતો નથી. અને વર્તમાનમાં જે જીવિત છે, જે મૃત્યુ પામવાના છે, તેમને માટે પણ શોક જન્મતો નથી. ભગવાન કહે છે કે મૃત્યુ પણ શોકનો વિષય ન હોઈ શકે અને જીવન પણ શોકનો વિષય ન હોઈ શકે, અને મૃત અને જીવિત, જડ અને ચેતન આ સિવાય ત્રીજું તો કંઈ છે જ નહીં, તો પછી શોક કરવાનું નિમિત્ત શું રહ્યું? ગીતા ઉપદેશના પહેલા જ શ્લોકમાં ભગવાન અર્જુનને કહે છે કે આત્મ વિશેનો તારો ખ્યાલ બ્રહ્મ ભરેલો છે. તું તને પોતાને અર્જુન માને છે, પણ અર્જુન તો દેહનું નામ છે, તારું પોતાનું નામ અર્જુન નથી. હે અર્જુન, એવું ક્યારેય નહોતું જ્યારે હું નહોતો, જ્યારે તું નહોતો, કે જ્યારે ઉભેલા આ બધા રાજાઓ નહોતા, આપણે બધા હંમેશા હતા, અત્યારે છીએ અને ભવિષ્યમાં પણ હંમેશા હોઈશું. જન્મ દેહનો થાય છે, આત્માનો જન્મ થતો નથી. નાશ પણ દેહનો થાય છે, આત્માનો નાશ થતો નથી. દેહ હોય કે ન હોય, આત્મા તો છે અને રહેશે જ. તો પછી હે અર્જુન, તું કોના માટે શોક કરે છે? ભીષ્મ, દ્રોણ બધા મરી જશે, તેનો તને શોક છે? તો એ બધા વૃદ્ધ થયા છે અને મરવાના જ છે. વરી પુણ્ય સારી હોવાના લીધે મરીને એ લોકો સ્વર્ગમાં જશે, આથી એ વિશે શોક કરવાની જરૂર નથી. અને આત્મા અવિનાશી છે, અવ્યય છે, તેથી આત્માની દ્રષ્ટિએ પણ શોક કરવાનું કોઈ કારણ નથી. જેના જન્મ મૃત્યુ નથી, જેમાં ક્ષય વૃદ્ધિ નથી, એવો આત્મા શોકનો વિષય કેવી રીતે બની શકે? ભગવાન આગળ જાણે કે અર્જુનને પ્રશ્ન કરી રહ્યા છે, દેહ વૃદ્ધ થાય છે તેને માટે તું શોક કરે છે? જગતના પદાર્થો માટે તું શોક કરે છે? પણ એ દેહ કે જગના પદાર્થોની વાસ્તવિકતા શી છે? આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી આ પાંચ મહાભૂતમાંથી દેહ બન્યો છે. પૃથ્વી જળમાંથી ઉત્પન્ન થઈ, જળ અગ્નિમાંથી, અગ્નિ વાયુમાંથી અને વાયુ આકાશમાંથી. જેને પૃથ્વી કહીએ છીએ તે વાસ્તવમાં જળ છે, જળનું રૂપાંતર થયું એટલે પૃથ્વી થઈ, જળ અગ્નિનું રૂપાંતર છે, અગ્નિ વાયુનું અને વાયુ આકાશનું, અને આકાશ આત્મમાંથી ઉત્પન્ન થયું છે. આત્મા જ સર્વનું મૂળભૂત તત્વ છે. આ જરા ધ્યાન આપવા જેવી વસ્તુ છે. આપણે જેને વસ્ત્ર કહીએ છીએ તે ખરેખર શું છે? એ સૂતર છે. વસ્ત્રમાંથી સૂતર કાઢી લઈએ તો કાંઈ ન બચે. વસ્ત્ર સૂતર છે, પણ સૂતર શું છે? તંતુઓનું બનેલું હોવાથી સૂતર તંતુ છે. તંતુ કાઢી લઈએ તો સૂતર નામની કોઈ વસ્તુ બચે નહીં. તંતુ વરી અણુના અણુ પરમાણુના અને પરમાણુ પાછા અત્યંત સૂક્ષ્મ વિજાણુઓના બનેલા છે. તો આપણે જેને વસ્ત્ર કહીએ છીએ તે વાસ્તવમાં શું છે? વસ્ત્રનું અંતિમ સ્વરૂપ શું છે? વસ્ત્રને કે બીજા કોઈ પણ પદાર્થને તપાસીએ તો તેમાં આ પાંચ અંશ જોવા મળશે. અસ્થિ, ભાતિ, પ્રિય, નામ અને રૂપ વસ્ત્ર છે. વસ્ત્ર ભાસે છે, વસ્ત્ર ઉપયોગી છે, તેથી પ્રિય છે. વસ્ત્રનું એક નામ છે અને વસ્ત્રનું રૂપ છે. જગતના બધા જ પદાર્થોમાં અસ્થિ, ભાતિ અને પ્રિય છે, ભાસે છે, પોતાની જાતને દર્શાવે છે અને પ્રિય છે. આ ત્રણ અંશ સામાન્ય છે. માત્ર તેમના નામ અને રૂપ એકબીજાથી જુદા પડે છે. આ દર્શાવે છે કે કોઈ એક મૂળભૂત તત્વ ભિન્ન ભિન્ન નામ રૂપમાં પ્રગટ થઈ રહ્યું છે. બંગડી, બુટ્ટી, કંઠી વગેરે અલંકારોમાં નામ ભિન્ન ભિન્ન છે તથા આકારના આધારે તેમના ઉપયોગ ભિન્ન ભિન્ન છે. પરંતુ બધા અલંકારોનું તત્વ સુવર્ણ તો એક જ છે. એક જ સુવર્ણ ભિન્ન ભિન્ન નામ અને રૂપમાં આપણી સમક્ષ પ્રગટ થતું હોય છે. તેવી રીતે એક જ અસ્થિ, ભાતિ, પ્રિય તત્વ બધા નામ અને રૂપમાં પ્રગટ થઈ રહ્યું છે. અસ્થિ, ભાતિ, પ્રિયને જ સત, ચિત્ત અને આનંદ કહેવામાં આવે છે અને એ જ આત્મા છે. સચ્ચિદાનંદ આત્મા જ બધા નામ રૂપમાં પ્રગટ થતો હોય છે. માટે હે અર્જુન, વાસ્તવિક રૂપે જોવા જઈએ તો કોઈ પણ વસ્તુ ક્યારેય આત્માથી ભિન્ન નથી અને તેથી આત્મા સિવાય અન્ય કાંઈ છે જ નહીં. એક જ તત્વ છે અને તે છે આત્મા. નાસ્તો વિદતે ભાવો, ના ભાવો વિદતે સતઃ. જે સત અર્થાત સત્ય છે તેનો ક્યારેય અભાવ નથી, નાશ નથી, અને જે અસત છે તેનો ક્યારેય પણ ભાવ નથી, તેની સત્યતા નથી. ભગવાન કહે છે કે જગતમાં બે કોટીના પદાર્થો છે. એક સત કોટીના અર્થાત સત્ય પદાર્થો છે અને બીજા અસત કોટીના અર્થાત મિથ્યા પદાર્થો છે. જે સત છે તેનો ક્યારેય નાશ થતો નથી અને જે અસત છે, જે દેખાય છે છતાં સત્ય નથી, તેનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ નથી, એટલે કે તે મિથ્યા છે. સતને આપણે સત એટલે કે સત્ય રૂપે અને અસત અર્થાત મિથ્યાને મિથ્યા રૂપે જાણીએ તો જીવનમાં શોકનો અવસર આવે નહીં. પણ મિથ્યાને સત્ય માની લઈએ તો જરૂર શોક જન્મે. આમ સત્યનો સત્ય તરીકે ન જાણવું અને મિથ્યાને સત્ય માની લેવું, એમાંથી શોક જન્મતો હોય છે. મિથ્યા વસ્તુ પાસેથી આપણે સત્યની અપેક્ષા રાખીએ છીએ. મૃગ જળમાં સ્નાન આચમન કરી શીતળ થવાની અપેક્ષા રાખીએ તે રીતે અને એ અપેક્ષા પૂરી થતી નથી, તેથી આપણામાં શોક જન્મે છે। મારા પાંચ ભૌતિક દેહને હું આત્મા માનું છું, આત્મા નિત્ય હોય એવી મારી સમજ છે, તેથી દેહ પણ નિત્ય હોય, દેહ હંમેશા ટકી રહે એવી હું આશા રાખું છું। પણ દેહ નિત્ય નથી, દેહ બહુ લાંબુ જીવે તોય કેટલા વર્ષ જીવી શકે, 70, 80, 90 અને બહુ લાંબુ જીવે તો 100 વર્ષ। હું અપેક્ષા રાખું છું કે દેહ શાશ્વત હોવો જોઈએ, તેનો નાશ ન થવો જોઈએ, અને દેહ એ અપેક્ષાને પૂરી કરી શકતો નથી, તે નાશ પામવા લાગે છે અને હું નિરાશ થઈ જાઉં છું। બીજી અપેક્ષા મારી એવી છે કે બધાએ મને પ્રેમ કરવો જોઈએ, બધી વસ્તુ મને અનુકૂળ હોવી જોઈએ, આ પણ મારું ધાર્યું થતું નથી। દુનિયાની વસ્તુઓ અને વ્યક્તિઓ એમની ઈચ્છા પ્રમાણે, એમની સગવડ પ્રમાણે મને પ્રેમ કરતી હોય છે, મને અનુકૂળ થતી હોય છે। ટ્રેનમાં બેસીને આપણે અમદાવાદથી મદ્રાસ જતા હોઈએ ત્યારે આપણી સાથેના બીજા મુસાફરો સાથે આપણે સારી વાતો કરીએ, ભેગા નાસ્તો કરીએ, ભોજન કરીએ, એમની સાથે સારો મનમેર થઈ ગયો છે એવું આપણને લાગે, છતાં એ બધા મુસાફરો પોતપોતાના સ્ટેશને ઉતરી જાય છે ત્યારે આપણે કંઈ તેમના વિરહ માટે શોક કરતા નથી। કેમ? કારણ કે જુદા પડવા માટે આપણે તૈયાર જ છીએ। જીવનની વાસ્તવિકતાઓને આપણે જાણીએ, સમજીએ અને જેવી છે તેવી તેમને સ્વીકારવા માટે તૈયાર રહીએ તો અણગમતા કે પ્રતિકૂળ જણાતા સંજોગોમાં પણ આપણે મનની સ્વસ્થતાને જાળવી શકતા હોઈએ છીએ। દરેક પ્રતિકૂળ પરિસ્થિતિમાં આપણે શોકમગ્ન થઈ જતા નથી, વસ્તુઓના સ્વભાવને આપણે બદલી શકતા નથી, જીવનની ઘટનાઓને આપણે ટાળી શકતા નથી। આ વાસ્તવિકતાને આપણે સમજીશું અને તેના સામના માટે કે તેના સ્વીકાર માટે તૈયાર રહીશું તો આપણા જીવનમાં શોક જન્મવાનો અવસર આવશે નહીં। પંડિતો વસ્તુઓના સ્વભાવને જાણે છે। જન્મવું અને મરવું એ દરેક વસ્તુનો સ્વભાવ છે, આથી જન્મ અને મરણને દરેક વસ્તુના અનિવાર્ય સ્વભાવ તરીકે સ્વીકારી પંડિતો તેને માટે શોક કરતા નથી। વાસ્તવિકતાના સ્વીકારરૂપી જ્ઞાન જ્યાં છે ત્યાં આગ્રહ હોતા નથી, આગ્રહ અજ્ઞાનમાંથી જન્મે છે। જગતના બધા જ પદાર્થો મર્યાદિત છે, અલ્પ છે, જન્મ મૃત્યુને આધીન છે, તેથી તેમની પાસેથી તેમના આ સ્વભાવ કરતાં જુદી કે વધારે અપેક્ષા રાખવી જોઈએ નહીં। આવું આપણે જાણીએ અને આપણા આગ્રહોને છોડી શકીએ તો પછી શોક જન્મવાને અવકાશ રહે નહીં। પણ સહેલાઈથી આપણે વાસ્તવિકતાઓનો સ્વીકાર કરી શકતા હોતા નથી। પરીક્ષા આપીએ ત્યારે પણ પાસ પણ થવાય અને નપાસ પણ થવાય, કોઈ મોટું સેવા કાર્ય કરીએ તો યશ પણ મળે અને અપયશ પણ મળે, કોઈ સ્પર્ધામાં ભાગ લઈએ તો ઇનામ મળે પણ ખરું અને ન પણ મળે, માન અપમાન, સફળતા નિષ્ફળતા, યશ અપયશ વગેરે બંને પ્રકારના પરિણામ મળવાની શક્યતાઓ સ્વીકારીને જ પોતાના કર્મ કરે છે, તેને નાસીપાસ થવાનો પ્રસંગ આવતો નથી। જીવનમાં જે નિરાશાઓ આવે છે તે જગતને કારણે નથી આવતી, જગત પાસેથી આપણે રાખેલી અપેક્ષાઓને કારણે એ અપેક્ષાઓ પૂરી થવી જ જોઈએ। એવા આપણા આગ્રહને કારણે આવતી હોય છે। અજ્ઞાનમાંથી જન્મતા આવા આગ્રહ પૂરા ન થાય ત્યારે શોક જન્માવે છે। આથી ભગવાન કહે છે કે શોકનું એકમાત્ર કારણ અજ્ઞાન છે। અજ્ઞાન સિવાય શોકનું બીજું કોઈ કારણ નથી। સત્ય અને મિથ્યાનો આત્મા અને અનાત્માનો વિવેક જે લોકો નથી ધરાવતા તે લોકો જ શોકનો ભોગ બને છે। અજ્ઞાનની વ્યાખ્યા કરતા ભગવાન કહે છે ય એનમ વેતિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભૌતો ન વિજાનીતો નાયમ હંતિ ન હન્યતે। આ આત્માને જે હણનારો જાણે છે અને વરી બીજો જે આ આત્માને હણાયેલો જાણે છે તે બંને જાણતા નથી। આત્મા વિશે અજ્ઞાની છે કારણ કે આ આત્મા હણતો નથી કે હણાતો નથી। જે એમ માને છે કે આત્મા અર્થાત હું સંહાર કરનાર છે, ઘાતક છે, હું કોઈનો સંહાર કરી રહ્યો છું, કોઈને પીડા આપી રહ્યો છું, એવું જે આત્મા વિશે માને છે અને વળી જે એમ માને છે કે હું હણાઈ રહ્યો છું, પીડા પામી રહ્યો છું, એ બંને આત્માના સ્વના તત્વને જાણતા નથી। એ બંને આત્મા વિશે અજ્ઞાની છે કારણ કે આત્મા કોઈને હણતો નથી અને આત્મા કોઈથી હણાતો પણ નથી। આત્મા કોઈને મારતો પણ નથી અને આત્મા કોઈથી મરાતો પણ નથી। આત્મા કોઈને દુઃખ આપતો નથી અને કોઈએ આપેલા દુઃખનો ભોગ પણ આત્મા બનતો નથી। જે પોતાને સુખ દુઃખ આપનારો કે સુખ દુઃખ ભોગવનારો માને છે તે વાસ્તવમાં આત્માને જાણતો નથી। ઈજા શરીરને થાય છે, પ્રેમ મનને થાય છે, માન અપમાન બુદ્ધિના થાય છે, આમાંનું કશું આત્મા સુધી પહોંચતું નથી। નૈનમ છિદંતિ શાસ્ત્રાણી નૈનમ દહતિ પાવક। આત્માને શસ્ત્રો છેદતા નથી અને અગ્નિ તેને બાળતો પણ નથી। નાશ કરવાના જે સાધનો છે તેમના કોઈ પણ સાધનથી આત્માનો નાશ થતો નથી। એમાંનું કોઈ સાધન આત્માનો સ્પર્શ કરી શકતું નથી। તલવાર બીજા કોઈનો વધ કરી શકે પણ શું તે પોતાનો વધ કરી શકે ખરી? અગ્નિ લીલા સૂકા બધાને ભલે બારી નાખે પણ એ પોતાને બારી શકે ખરો? જર સૂકી વસ્તુને ભીંજવી શકે પણ પોતાને ભીંજવી શકે? વાયુ અન્ય પદાર્થોમાંથી ભેજને શોષી લઈને તેમને સૂકવી શકે પણ પોતાને સૂકવી શકે ખરો? પોતાનાથી અન્યનો નાશ શસ્ત્ર અગ્નિ વગેરે કરી શકે પણ પોતાનો પોતાના આત્માનો પોતે જેમાંથી બનેલ છે પોતાનું જે સ્વરૂપ છે તેનો નાશ કોઈ ન કરી શકે। સચ્ચિદાનંદ આત્મા શસ્ત્રાદી સર્વનું મૂળભૂત સ્વરૂપ છે, તે બધાનો આત્મા છે અને તેથી કોઈ આત્માનો નાશ ન કરી શકે। પૃથ્વીને પૃથ્વીપણું, જળને જળપણું, અગ્નિને અગ્નિપણું, વાયુને વાયુપણું અને આકાશને આકાશપણું આપનાર આત્મા છે। બીજા શબ્દોમાં કહીએ તો પૃથ્વીની પૃથ્વી, જળનું જળ, અગ્નિનો અગ્નિ, વાયુનો વાયુ અને આકાશનું આકાશ આત્મા છે। આત્માનું નિરૂપણ કરતા કેનોપનિષદ કહે છે તે ક્ષોત્રનું ક્ષોત્ર છે, મનનું મન છે, વાણીની વાણી છે, પ્રાણનો પ્રાણ છે અને ચક્ષુનું ચક્ષુ છે। કેન ઉપનિષદ ઇન્દ્રિયો મન પ્રાણ વગેરે બધા જડ છે છતાં તે સર્વ ચેતન હોય તે રીતે વ્યવહાર કરી રહ્યા છે। આ જોઈને શિષ્ય ગુરુજીને પ્રશ્ન પૂછે છે ઇન્દ્રિયો મન પ્રાણ વગેરે બધાનો વ્યવહાર કોને કારણે શક્ય બને છે? ગુરુજી કહે છે, હે શિષ્ય, તેમનો સગરો વ્યવહાર આત્માને કારણે શક્ય બને છે. આત્મા મન નથી, એ મનનું પણ મન છે, મનને અભાષિત કરનાર છે, મનને ચેતનતા પ્રદાન કરનાર છે. આંખ, કાન, નાક વગેરે બધે ઇન્દ્રિયોને ચેતનતા પ્રદાન કરનાર એ બધાનો અવભાષક આત્મા છે. ચક્ષુથી જેને જોઈ ન શકાય પણ ચક્ષુ જેને કારણે જુએ છે, વાણી જેનું ઉચ્ચારણ ન કરી શકે પણ જેને કારણે વાણી ઉચ્ચારણ કરે છે, મનથી જેનું મનન ન કરી શકાય પણ જેને કારણે મન મનન કરી શકે છે, તે આત્મા, હે શિષ્ય, તું છે. તારે કારણે એ સર્વ છે, તેમને કારણે તું છે એવું નથી. તું છે માટે પ્રાણ છે, તું છે માટે પ્રાણ ચાલે છે, પ્રાણ છે માટે તું છે, અથવા પ્રાણ ચાલે છે માટે તું છે એવું નથી. આપણે બધા માનતા હોઈએ છીએ કે પ્રાણ છે માટે હું છું, પણ એ માન્યતા ખોટી છે. પ્રાણસ્ય પ્રાણઃ, હું પ્રાણનો પણ પ્રાણ છું. હું છું માટે પ્રાણ છે. પ્રાણ હોય કે ન હોય તેનાથી સ્વતંત્ર રીતે હું છું. મારો જન્મ નથી માટે મારું મૃત્યુ પણ નથી. મનુષ્યને પોતે જન્મ પામ્યો હોય, જન્મ્યો હોય તેનો વાંધો નથી, એને મૃત્યુની ચિંતા છે. પરંતુ જે જન્મે છે તેનું મૃત્યુ થવાનું જ છે. આથી જન્મનું પણ દુઃખ, મૃત્યુનું પણ દુઃખ, મૃત્યુની સૂચના આપનાર વૃદ્ધાવસ્થાનું પણ દુઃખ. ભગવાન કહે છે કે જન્મ, મૃત્યુ અને તેની વચ્ચેની કોઈ અવસ્થા વાસ્તવમાં આત્મામાં નથી. દેહીનો અસ્મિન અન્યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર નમૃહ્યતિ. દેહધારી આત્માને જેવી રીતે આ દેહમાં કૌમાર અવસ્થા, યુવાની અને વૃદ્ધા અવસ્થા પ્રાપ્ત થાય છે, તેવી રીતે તેને અન્ય દેહની પ્રાપ્તિ થાય છે. તેમ હોવાથી જ્ઞાની મોહ પામતો નથી. હે અર્જુન, આ દેહમાં એક દેહી છે, આત્મા છે. દેહ દેહીની ઉપાધિ છે. વસ્ત્ર ધારણ કરનાર મનુષ્ય વસ્ત્રથી જુદો છે, તેમ દેહમાં રહેનાર દેહી દેહથી જુદો છે. દેહ મન બુદ્ધિરૂપી ઉપાધિ વસ્ત્રો સમાન છે, તે ઉપયોગી છે, માટે તેનો તિરસ્કાર ન કરવો જોઈએ. પણ તે ઉપાધિ છે, આત્મા નથી, માટે તેનો આત્માની જેમ આદર પણ ન કરવો જોઈએ. ઉપાધિનો અને આત્માનો બંનેનો જે સાચો સ્વભાવ છે તે આપણે સમજવો જોઈએ. જૂના ફાટેલા કપડાં કાઢીને આપણે નવા કપડાં પહેરીએ છીએ. વસ્ત્ર બહુ ગમતું હોય તેથી આપણે એને પહેરી જ રાખીએ, ફાટી જાય તોય કાઢીએ જ નહીં, એવું આપણે કરતા નથી. વસ્તુ જીર્ણ થઈ એટલે એનો ત્યાગ કરી દેવો જોઈએ. પણ ઘણી વાર તો વસ્ત્રમાં આપણી એટલી આસક્તિ થઈ ગઈ હોય છે કે વસ્ત્રને આપણાથી અભિન્ન જ માનવા માંડીએ છીએ. આ વસ્ત્ર હું છું એવું અભિમાન એમાં ધરાવીએ છીએ. આ હુંપણાનું અભિમાન, વસ્ત્રમાં મમત્વ, મારાપણાની આસક્તિ કરતાં વધારે દુઃખદાયી છે. વસ્ત્રને હું માની લેવાથી તો વસ્ત્રનું જે થાય તે મારું જ થઈ રહ્યું છે. વસ્ત્ર સારું તો હું સારો, વસ્ત્ર બરી જાય તો હું બરી ગયો હોઉં એવું દુઃખ મને થાય, એવું બને. વાસ્તવમાં વસ્ત્ર હું નથી, વસ્ત્રથી હું ભિન્ન છું. તે રીતે દેહ પણ આત્માના વસ્ત્ર સમાન છે, છતાં દેહને હું હું કહું છું. તેથી દેહની સાથે જે વ્યવહાર થાય તે મારી જ સાથે થાય છે એવું મને જણાય છે. વાસ્તવમાં હું દેહથી ભિન્ન છું, દેહ મારું નિવાસ સ્થાન છે. આ સ્થૂળ દેહની અંદર ઇન્દ્રિય મન બુદ્ધિનો બનેલો બીજો એક સૂક્ષ્મ દેહ છે એ મારું સાધન છે, જેનાથી હું ભિન્ન ભિન્ન પ્રકારનો વ્યવહાર કરું છું. સ્થૂળ દેહ ભોગાયતન છે, ભોગ ભોગવવા માટેનું સુખ દુઃખના અનુભવ મેળવવા માટેનું સાધન છે, જ્યારે સૂક્ષ્મ દેહ અનુભવો કરવા માટેનું વ્યવહાર કરવા માટેનું સાધન છે. જેમ કે ટેલિફોન એક સાધન છે, ભલે એ બહુ મોંઘો હોય, બહુ સુંદર દેખાતો હોય અને બહુ ઉપયોગી હોય, તો પણ એ છે તો લોકો સાથે સંપર્ક કરવા માટેનું એકમાત્ર સાધન જ. એને માથે મૂકીને ન ફરાય તે રીતે ટેલિફોન હું છું એમ માનીને ટેલિફોન પડી જાય તો હું પડી ગયો એવું દુઃખ મને થાય એ પણ બરોબર નથી. દરેક વસ્તુનું જીવનમાં સ્થાન છે, ઉપયોગ છે. કોઈ પણ વસ્તુનો તિરસ્કાર કરવાની જરૂર નથી, પણ કોઈ વસ્તુને તેની યોગ્યતા કરતાં વધારે ઊંચી આંકવાની પણ જરૂર નથી. દરેક વસ્તુ પોતાના સ્થાને જ શોભે તેમ દેહનું પણ એક સ્થાન છે, તે આત્માની ઉપાધિ છે, આત્મા નથી. આથી આત્માના સ્થાને દેહને મૂકી દઈએ તો દેહ ન શોભે. ભગવાન કહે છે, કુમાર અવસ્થા, યુવાની, વૃદ્ધ અવસ્થા આ બધી દેહની અવસ્થાઓ છે, દેહમાં જ જન્મ મૃત્યુની ઘટનાઓ પણ છે. હું બાળક મટીને યુવાન થયો ત્યારે બાળકનું મૃત્યુ થયું અને યુવાનનો જન્મ થયો. બાળક મરે ત્યારે યુવાન જન્મે, યુવાન મરે ત્યારે વૃદ્ધ જન્મે. બાળક અને યુવાન કે યુવાન અને વૃદ્ધ એ બે સાથે ન હોય. આ રીતે આપણા દેહમાં જન્મ અને મૃત્યુની પ્રક્રિયાઓ સતત ચાલ્યા જ કરતી હોય છે, પણ તેથી આત્માના હુંના જન્મ મૃત્યુ નથી. એ જ રીતે એક દેહનો ત્યાગ કરીને બીજા દેહમાં પ્રવેશ કરવો, વૃદ્ધ મટીને બાળક થવું પણ એવી જ દેહમાં ઘટતી ઘટના છે, આત્મા સાથે એનો સંબંધ નથી. જ્ઞાની પુરુષ આ રહસ્ય જાણે છે. આ પ્રક્રિયાઓથી તે મોહિત થતો નથી. બાલ્ય, યૌવન આદિની જેમ જ જન્મ અને મૃત્યુરૂપી દેહની અવસ્થાઓનો પણ તે આત્મા પર આરોપ કરતો નથી. તો એનો અર્થ એવો ખરો કે જ્ઞાનીનું મૃત્યુ થાય જ નહીં, એને કોઈ દિવસ તાવ આવે જ નહીં? ના, એવું નથી. જ્ઞાનીને તાવ પણ આવે અને જ્ઞાનીનું મૃત્યુ પણ થાય. શરીરના સ્તરે ઘટનાઓ ઘટતી રહે, દેહને પીડા થાય એ તો થવાનું જ, કારણ કે એ તો બધું કુદરતના નિયમ પ્રમાણે બનતું હોય છે. શરીર કુદરતના નિયમો પ્રમાણે બન્યું છે અને તે કુદરતના નિયમોને આધીન છે. એ નિયમોમાં આપણે કોઈ ફેરફાર કરી શકતા હોતા નથી. જ્ઞાની પણ એવા કોઈ ફેરફાર કરી શકતા નથી, એવું કરવા ઈચ્છતા પણ નથી. જ્ઞાનીને પણ તાવ આવે, માથું દુખે, શરીરની પીડા થાય, તો પછી જ્ઞાનીમાં અને આપણામાં ફેર છો? જ્ઞાનીમાં અને આપણામાં ફેર એ કે તાવ આવવાથી કે માથું દુખવાથી હું દુઃખી છું એવો ભ્રમ આપણામાં જન્મે છે, જ્યારે જ્ઞાનીમાં એવો ભ્રમ જન્મતો નથી. આથી દેહમાં ઘટતી કોઈ ઘટના કે દેહની બદલાતી અવસ્થામાં આત્મા પર આરોપ ન થવાથી જ્ઞાનીમાં શોક જન્મતો નથી. દેહી નિત્યમ વધ્યોયમ દેહે સર્વસ્ય ભારતઃ તસ્માત સર્વાણી ભૂતાનિ ન ત્વમ શોચિતુમ મહર્ષિ. સર્વના દેહમાં રહેલા આ દેહીનો આત્માનો કોઈ પણ અવસ્થામાં વધ થતો નથી। તેથી હે અર્જુન, આ સર્વ લોકોને માટે તારે શોક કરવો યોગ્ય નથી। પ્રત્યેક દેહની અંદર દેહી આત્મા અવધ્ય છે, દેહ વધ્ય છે, એનો વધ થઈ શકે છે, પરંતુ દેહીનો વધ થઈ શકતો નથી। આ સાંભળીને અર્જુન પૂછે છે, ભગવાન ભલે આત્માનું મૃત્યુ ન થતું હોય પણ દેહનું મૃત્યુ તો થાય છે જ ને, તો દેહને માટે તો મને શોક જન્મે એ યોગ્ય છે ને। તો એના ઉત્તરમાં ભગવાન કહે છે કે દેહના મરવાનો શોક કરવાથી શું સરવાનું છે? શું દેહના સ્વભાવને તું બદલી શકવાનો છે? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુંશ્ચ જન્મ મૃત્યુશ્ચ ચ તસ્માદ પરિહાર્ય અર્થે ન ત્વમ શોચિતુમ હર્ષિ। કારણ કે જન્મેલાનું મૃત્યુ અવશ્ય થાય છે અને મરેલાનો જન્મ પણ નક્કી છે, માટે આ અનિવાર્ય વિષયમાં તારે શોક કરવો યોગ્ય નથી। અર્જુન જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ થવાનું જ છે, તેને તું રોકી શકવાનો છે? આત્માનું મૃત્યુ ક્યારેય થતું નથી, આત્મા નિત્ય છે, અમર છે, તેથી તેને માટે શોક કરવાનો પ્રશ્ન જ નથી। અને અનાત્મા એટલે કે દેહ અનિત્ય છે, મર્ત્ય છે, આથી એના મૃત્યુ વિશે શોક કરવાનો અર્થ નથી। આજે નહીં તો કાલે એક દિવસ તો તેનું મૃત્યુ નિશ્ચિત જ છે। દેહનો જન્મ થયો એટલે તેનું મૃત્યુ થવાનું, આપણે આ હકીકત તો જાણીએ છીએ જ, પણ આપણે તેને સ્વીકારી શકતા નથી। હું ઈચ્છું છું કે હું તો હંમેશા યુવાન જ રહેવો જોઈએ, મારા દેહમાં જરા પણ કરચલી ન પડવી જોઈએ, જરા વાર દોરા થતા જણાય, હાથની ચામડી લટકતી દેખાય તો આપણને ખાવાનું ભાવતું નથી, પણ બાલ્ય અને યૌવનની જેમ વૃદ્ધાવસ્થા પણ દેહનો ધર્મ છે। દેહને હોવું, જન્મવું, વધવું, વિપરિણમવું, ક્ષીણ થવું અને મરવું, આ છએ અવસ્થાઓમાંથી પસાર થવું જ પડે। આ અપરિહાર્ય અર્થાત ટાળી ન શકાય તેવી હકીકત છે। તો પછી આપણે જેને રોકી શકતા નથી એવી હકીકત વિશે શોક કરવાનો શો અર્થ? આપણા વ્યક્તિગત નિયમ પ્રમાણે કે આપણી પોતાની ઈચ્છા પ્રમાણે જીવન ચાલતું હોતું નથી, એ તો કુદરતના ઈશ્વરના નિયમો પ્રમાણે ચાલે છે। જગતમાં બધી વસ્તુઓ કુદરતના નિયમ પ્રમાણે જ ચાલતી હોય છે, આ જાણીને તેનો આનંદ માણતા શીખવું જોઈએ, તેના વિશે શોક શા માટે કરવો જોઈએ? સૂર્યનો ઉદય થયો, બહુ સરસ, એનો આનંદ માણો, પણ અરે રે, સાંજ પડતામાં તો સૂર્યનો અસ્ત થવા માંડ્યો, હવે તો આખી રાત અંધારું રહેશે, હા એ પણ બહુ સરસ છે, એનો પણ આનંદ માણો। ઉદયના આનંદની જેમ જ અસ્તનો આનંદ પણ માણી શકાય, હા એને માટે આપણે સ્વીકારવું પડે કે ઉદયની જેમ જ સૂર્યનો અસ્ત અપરિહાર્ય છે। જેનો ઉદય થાય તેનો અસ્ત થવાનો અને વળી પાછો તેનો ઉદય પણ થવાનો, એ જ પ્રમાણે જે જન્મ્યો તે મૃત્યુ પામવાનો છે અને એનો વળી પાછો જન્મ થવાનો છે। કોઈ અપવાદને બાદ કરતા આપણે અહીં જેના મૃત્યુ માટે શોક મનાવી રહ્યા છીએ, એનો કદાચ બીજે ઠેકાણે જન્મ થઈ ગયો હોય અને ત્યાં એના જન્મોત્સવની શરણાઈઓ વાગતી હોય, એવું બની શકે। એક ઘટનાને મૃત્યુ તરીકે જોનારા લોકો દુઃખી છે અને એ જ ઘટનાને જન્મ તરીકે જોનારા લોકો સુખી છે। આથી જીવનની વાસ્તવિકતાઓ વિશે શોક કરવો એ બુદ્ધિમાનીનું કામ નથી। આપણે રસ્તા ઉપરથી પસાર થતા હોઈએ અને આપણા લાંબા પડછાયા પરથી બે પાંચ મોટર ગાડીઓ પસાર થઈ જાય તો શું આપણે એમ કહીશું કે હું કચડાઈ ગયો? ના, કારણ કે આપણે જાણીએ છીએ કે હું પડછાયો નથી. અમદાવાદમાં કાંકરિયા તળાવની વચ્ચે આવેલી બાલવાટિકામાં અંતરગોર, બહિરગોર વગેરે જુદા જુદા પ્રકારના કાચવાળા અરીસાઓ રાખવામાં આવ્યા છે. એક અરીસામાં હું જાડો દેખાઉં તો હું એવું માની લઉં હું છું કે હું જાડો થઈ ગયો છું અને હવે મારે ડાયટિંગ કરવું પડશે? ના, હું એવું નથી માની લેતો. ઉપરથી એ પ્રતિબિંબને જોઈને હું હસું છું, તેનો આનંદ માણું છું. કેમ? કારણ કે હું જાણું છું કે અરીસામાં હું જેવો દેખાઉં છું તેવો વાસ્તવમાં નથી. અરીસામાં દેખાતો હું મિથ્યા છે, એ તો દેખાવ માત્ર છે. આ મિથ્યાને મિથ્યા તરીકે જાણીએ પછી એના વિશે દુઃખ ન થાય, પણ એને સત્ય માની લઈએ તો જરૂર દુઃખ થાય. આપણો અનુભવ છે કે વસ્તુનો સ્વભાવ જ્યારે આપણે જાણતા હોઈએ અને તેને સ્વીકારી લેતા હોઈએ ત્યારે તેને માટે આપણને દુઃખ થતું હોતું નથી. વસ્તુ છે તેના કરતાં જુદા પ્રકારની હોવી જોઈએ એવી અપેક્ષા રાખીએ અને એ અપેક્ષા પૂરી ન થાય તો જ આપણને દુઃખ, નિરાશા, શોક જન્મે છે. ભગવાન કહે છે કે મેં આ સુંદર જગત તારા આનંદ માટે બનાવ્યું છે, તું તેનો આનંદ માણ. અને જો આનંદ ન માણી શકે તો તે તારો પ્રશ્ન છે, તારી જ તકલીફ છે. આમ પારમાર્થિક દ્રષ્ટિએ જોતા જીવનમાં શોકનું કોઈ કારણ નથી. એ ભગવાને બતાવ્યું અસત મિથ્યા છે માટે તે શોકનું કારણ ન બની શકે અને સત સત્ય છે માટે તે પણ શોકનું કારણ ન બની શકે. સત અને અસતના અજ્ઞાનથી, તેમને યથાર્થ રીતે ન જાણવાથી જ શોક જન્મે છે. ભગવાને આપણને આ જીવન આનંદ માણવા માટે આપ્યું છે, પણ શોક કે દુઃખ મનાવવામાં આપણે એવા કુશળ થઈ ગયા છીએ કે અનેક કલ્પનાઓ કરીને આપણે શોકમાં, વિષાદમાં, દુઃખમાં ડૂબેલા રહીએ છીએ. અર્જુન પણ આપણામાંનો જ એક છે. ભગવાન અર્જુનને કહે છે, તું વ્યર્થ અથવા અનિવાર્ય વસ્તુઓ માટે શોક કરે છે, જીવનની વાસ્તવિકતાઓ માટે શોક કરવાનો કોઈ અર્થ નથી. વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થાય ત્યારે રડતો હોય છે, પણ આવા રડવાનો કશો લાભ નથી. રડવાથી પાસ થઈ જવાતું હોય તો જરૂર રડવું. રડવાથી પરિસ્થિતિ બદલાતી હોય તો જરૂર રડી શકાય, પણ રડવાથી કાંઈ વર્તું નથી. શોક ન મનાવવાથી પરિસ્થિતિ બદલાતી હોતી નથી. ખરેખર શોક કરવાનો કશો જ લાભ નથી. ઉલટું શોકગ્રસ્ત માણસ પોતાની વિવેક બુદ્ધિ ગુમાવી બેસે છે અને તેથી તે વધુ શોકગ્રસ્ત બનતો જાય છે. પરીક્ષાના પેપરમાં પહેલો સવાલ અઘરો હોય ત્યારે તેને જ જોઈને ગભરાઈ ગયેલો વિદ્યાર્થી બીજા બધા જ સવાલોના જવાબ આવડતા હોવા છતાં બીજા સવાલોને વાંચી શકતો પણ નથી અને તેમના જવાબ લખી પણ શકતો નથી. મનમાં એકવાર શોક છવાઈ જાય ત્યાર પછી આપણામાં રહેલી બધી જ શક્તિઓ જાણે કે હણાઈ જતી હોય છે. આપણે નાસીપાસ થઈએ છીએ અને કાંઈ પણ કામ કરવા માટે અસમર્થ બની જઈએ છીએ. મહાભારતના સમયનો સમર્થ ધનુર્ધર અર્જુન અત્યારે પોતાનું ગાંડીવ ધનુષ્ય ઉચકવા પણ શક્તિમાન નથી. કેમ? કારણ કે એની શક્તિમાં અવરોધ આવી ગયો છે. આમ શોકને લીધે આપણે જે કરવું જોઈએ તે કરવા માટે આપણે અશક્ત બની જતા હોઈએ છીએ. આપણી બુદ્ધિ વિચાર કરવાની શક્તિ ખોઈ બેસે છે. માટે ભગવાન કહે છે, હે અર્જુન, જીવનમાં શોક કરવાનું કોઈ કારણ જ નથી. આત્મા સદા પૂર્ણ છે, તેથી તેને માટે શોક કરવાનો પ્રસંગ ન હોય, અને અનાત્મા માટે શોક કરવો યોગ્ય નથી, કારણ કે તે તેના પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે. તેથી તું શોક કરી રહ્યો છે તે કોઈ રીતે યોગ્ય નથી. હવે મનમાં પ્રશ્ન થાય કે આત્મા તો અમર છે, માટે શોકનું કારણ આત્મા ન બની શકે. આત્મા મિથ્યા છે, માટે શોકનું કારણ અનાત્મા પણ ન બની શકે. વાત તો સાચી છે, પરંતુ જીવનમાં તો પ્રત્યેક ક્ષણે ઠંડી ગરમી, સુખ દુઃખ, માન અપમાન વગેરેના અનુભવ થયા કરતા હોય છે. તો આવા અનુભવો તો શોકનું કારણ બને ને? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કહે છે, માત્ર સ્પર્શાસ્તુ કૌન્તેય શીતોષણ સુખ દુઃખ દાહા આગામા પાયણો નિત્યત્યાન સ્થિતિ ક્ષસ્વ ભારત. હે કૌન્તેય, ઇન્દ્રિયોના તેમના વિષયો સાથેના સંપર્ક, ઠંડી ગરમી, સુખ દુઃખ વગેરે આપનારા છે. આ અનુભવો આવે છે અને જાય છે, એટલે કે અનિત્ય છે. તેથી હે ભારત, તું તેમને સહન કર. અર્જુન, ઇન્દ્રિયો વિષયોના સંપર્કમાં આવે ત્યારે કોઈને કોઈ અનુભવ તો થવાનો જ. શરીરના સ્તરે ઠંડીનો કે ગરમીનો, મનના સ્તરે અનુકૂળતાનો કે પ્રતિકૂળતાનો, અને બુદ્ધિના સ્તરે માનનો કે અપમાનનો. આ જગત દ્વંદ્વોનું બનેલું છે. પરસ્પર વિરોધી એવી બે વસ્તુઓના જોડકાને અહીં દ્વંદ્વ કહ્યું છે. જગતના વિષયો, મનુષ્યો, વિવિધ ઘટનાઓ સાથે આપણે વ્યવહાર તો કરવો જ પડતો હોય છે, અને જ્યારે પણ કોઈ વ્યવહાર કરીએ ત્યારે કશોક અનુભવ પણ થવાનો. જીવંત મનુષ્ય રોજબરોજના અનુભવોથી પોતે મુક્ત રહી શકે એ હદે બધા વ્યવહારોને ટાળી શકવાનો નથી, ભલે પછી એ જ્ઞાની પુરુષ હોય કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પણ હોય. એમને પણ શત્રુઓ અને મિત્રો છે, માન આપનારા છે અને અપમાન કરનારાય છે. શિશુપાલ દરરોજ ભગવાનને 1000 ગારો દેતો હતો. આમ ભગવાન પણ રોજિંદા અનુભવોથી મુક્ત નથી. આ અનુભવો વિશે કેવો પ્રતિભાવ દાખવવો જોઈએ? ભગવાન કહે છે કે જીવનનો કોઈ અનુભવ નિત્ય નથી. જીવનમાં કોઈ વસ્તુ પણ નિત્ય નથી. દરેક વસ્તુ સતત બદલાતી રહેતી હોય છે. સુખ નિત્ય નથી અને દુઃખ પણ નિત્ય નથી. એ બધું તો ચકડોળના ચક્રની જેમ ફર્યા કરે છે. નિચૈર ગચ્છંત્યુ પરી ચ દશા ચક્રે નેમી ક્રમેણ. પૈડાનો પરિત જેવી રીતે ઉપર જાય અને નીચે આવે તેવી રીતે જીવનની દશા પણ બદલાતી રહે છે. આજે ઠંડી છે તો કાલે ગરમી, આજે ગરમી છે તો કાલે ઠંડી. ઋતુઓ બદલાયા કરે છે, ગ્રહો બદલાયા કરે છે, સંજોગો બદલાયા કરે છે, સંયોગ અને વિયોગ, ચડતી અને પડતી, લાભ અને હાનિ, આ તો જીવનનો ક્રમ છે. જ્યાં સંયોગ છે ત્યાં વિયોગની સંભાવના છે જ. આવું જ આપણું જીવન છે, એને આપણે ટાળી શકતા નથી. અંગ્રેજીમાં કહે છે, ઇફ યુ કેનોટ વિન ધેમ, જોઈન ધેમ. જો તમે તેને જીતી ન શકો તો તેની સાથે જોડાઈ જાઓ. આપણે સંજોગોને જીતી શકવાના નથી, તેમનું નિયંત્રણ કરી શકવાના નથી, તો પછી દુઃખી શા માટે થવું? જગત એના નિયમ પ્રમાણે ચાલ્યા કરે છે, એનું નિયંત્રણ આપણે કરી શકતા નથી, તે કારણે લાચારી શા માટે અનુભવવી? પણ લોકો લાચારી અનુભવતા હોય છે, એ લાચારી, એ અસહાયતાની લાગણી માણસના મનમાં શોક જન્માવે છે. અસહાયતાના ભાન વગર વાસ્તવિકતાનો સ્વીકાર સી રીતે કરી શકાય? તેને માટે ભગવાન કર્મના નિયમની સમજ આપે છે, તે આપણે આગળ જોઈશું. પણ અહીં ભગવાન અર્જુનને કહે છે કે સંજોગોને કારણે તું લાચારી ન અનુભવીશ, શોક ન કરીશ, અરે દુઃખનો પ્રતિકાર કરવાનો પ્રયત્ન પણ ન કરીશ, કારણ કે તે હંમેશા રહેવાનું નથી, અને સુખને વર્ગી રહેવાનો પ્રયત્ન પણ ન કરીશ, કારણ કે તે પણ તેના સમયે ચાલ્યું જવાનું છે, જે આવ્યું છે તે જવાનું છે. આ જીવનનો નિયમ છે, સમજપૂર્વકનું જીવન જીવ, જે આવે જે જાય તેને સહન કર, સમજપૂર્વક સહન કરવું એનું નામ તિતિક્ષા છે. તિતિક્ષા શબ્દના અર્થ વિશે આપણામાં ઘણી ગેરસમજો પ્રવર્તતી હોય છે. દુઃખ પડે તે વેઠ્યા કરવું, મૂંગે મોઢે સહન કરવું, મનમાં અસ્વીકાર, ફરિયાદ, આક્રોશ, પીડાને સંગ્રહી રાખીને બહારથી હસતું મોઢું રાખવું, આ તિતિક્ષા નથી. મનમાં ગવાયાની લાગણી ન જન્મે, પ્રતિકારની વૃત્તિ ન જન્મે, વિલાપ ન જન્મે અને ચિંતા પણ ન જન્મે, એ રીતે પ્રતિકૂળ પરિસ્થિતિનો સ્વસ્થતાથી સ્વીકાર કરવો એને તિતિક્ષા કહેવામાં આવે છે. ચિંતા કે વિલાપ કરવાથી કશું બદલાવાનું નથી, તો પછી ચિંતા કે વિલાપ કરવાનો સો ફાયદો છે. અને બીજી વાત તો એ પણ છે કે આપણે જેને અનુકૂળ કહીએ તે આપણને ગમે, અને જેને પ્રતિકૂળ કહીએ તે આપણને ન ગમે. પરંતુ અનુકૂળ કોને કહેવાય અને પ્રતિકૂળ કોને કહેવાય એ વિશે કોઈ નિયમ છે ખરા? સુખ દુઃખ માન અપમાન વગેરે આપણા વ્યક્તિગત ખ્યાલો છે. પરિસ્થિતિ અનુકૂળ હોય તો સુખ જન્મે, અને પ્રતિકૂળ હોય તો દુઃખ થાય. માન મળે તો સુખ થાય, અને અપમાન મળે તો દુઃખ થાય. પરંતુ અનુકૂળતા કે પ્રતિકૂળતા એ કોઈ પદાર્થો કે પરિસ્થિતિનો સ્વભાવ નથી, એ તો આપણા પોતાના ખ્યાલ ઉપરથી નક્કી થતું હોય છે. એની કોઈ નિશ્ચિત વ્યવસ્થા હોતી નથી. એકને જે અનુકૂળ હોય તે જ સમયે બીજાને પ્રતિકૂળ હોઈ શકે, અને એક સમયે જે અનુકૂળ છે તે જ વ્યક્તિને બીજા સમયે પ્રતિકૂળ હોઈ શકે. એક જ સભાખંડમાં એક સમયે કેટલાક શ્રોતાઓને બહુ તાપ લાગતો હોય, અને એ જ સભાખંડમાં એ જ સમયે બીજા કેટલાક શ્રોતાઓને ઠંડીનો અનુભવ થતો હોય, એવું બને. કોઈ પંખો ચલાવવાનું કહે જ્યારે બીજા પંખો બંધ કરવાનું પણ કહે. આમ દરેક મનને પોતાની અનુકૂળતા અને પ્રતિકૂળતાની વ્યાખ્યા હોય છે, અને એ વ્યાખ્યા સમય સંજોગો અનુસાર બદલાતી પણ રહેતી હોય છે. આથી આપણા મનને સંતોષ આપવો મુશ્કેલ છે. આપણું મન એવું છે કે દરેક જગ્યાએ એને કોઈ ને કોઈ વાંધો પડતો હોય છે, ગમે ત્યાંથી કોઈ વાંધો શોધી કાઢીને દુઃખી થવાની કરામાં એ કુશળ છે. આપણું તરંગી મન જ આપણને અનુભવતા દુઃખ અને શોકનું કારણ છે. આપણા મનની રુચિ સતત બદલાતી રહેતી હોય છે. કાલે જે નહોતું ગમતું તે આજે ગમે, અને આજે જે ગમે છે તે કાલે ન પણ ગમે. આપણા ગમા અણગમા નિશ્ચિત નથી, એ તો માત્ર મનના તરંગો જ છે. આથી ભગવાન કહે છે, હે અર્જુન, તું તારા મન ઉપર વિશ્વાસ ન રાખીશ, મનને સત્યની સમજ નથી, તેથી તે ભિન્ન ભિન્ન પ્રકારના આરોપો કર્યા કરતું હોય છે. અનુકૂળ અને પ્રતિકૂળ એ કોઈ વસ્તુનો સ્વભાવ નથી. અનુકૂળતા જો વસ્તુનો સ્વભાવ હોત તો જે વસ્તુ મને અનુકૂળ છે તે બધાને જ અનુકૂળ હોત. તે રીતે પ્રતિકૂળતા પણ જો વસ્તુનો સ્વભાવ હોત તો તે વસ્તુ બધાને પ્રતિકૂળ જણાત, પણ એવું બનતું નથી. કોઈ પણ એક વસ્તુ બધાને એકી સાથે અનુકૂળ કે પ્રતિકૂળ હોવાનો નિશ્ચય થતો નથી. કોઈ એક વ્યક્તિને માટે પણ અનુકૂળ પ્રતિકૂળની કોઈ નિશ્ચિત વ્યવસ્થા નથી. આથી જીવનની વાસ્તવિકતાઓને સમજવી જરૂરી છે. જગત જગતના પદાર્થો અને જગતની વ્યક્તિઓ જે છે તે છે, એમના પર અનુકૂળ પ્રતિકૂળ એવી છાપ ન મારવી જોઈએ. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનો અનુભવ થાય કે તરત જ આ અનુકૂળ છે, આ પ્રતિકૂળ છે, આ સારું છે, આ ખરાબ છે, આ ગમે છે, આ ગમતું નથી, એવી છાપ મારવાની ટેવ આપણા મનને પડી ગઈ છે. આવી છાપ માર્યા પછી જ આપણે આપણો બધો વ્યવહાર કરતા હોઈએ છીએ. અનુકૂળને આપણે અપનાવીએ છીએ અને પ્રતિકૂળનો આપણે ત્યાગ કરીએ છીએ. પણ આપણે સમજવાની જરૂર છે કે અનુકૂળતા અને પ્રતિકૂળતા તો માત્ર વ્યક્તિગત ખ્યાલ છે, એ કોઈ વાસ્તવિક પદાર્થો નથી. આ જગત ભગવાને જેવું બનાવ્યું છે તેવું છે, એ અનુકૂળ પણ નથી અને પ્રતિકૂળ પણ નથી. જગતની આ વાસ્તવિકતા છે, અને આ રીતે આપણે સમજીએ અને એના પર કોઈ અધ્યારોપ ન કરીએ તો કોઈ ઘટના આપણા મનમાં શોક જન્માવી શકે નહીં.